તારીખ 10-8-1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 572
પત્ર 537 નીચેનો પેરેગ્રાફ છે. જે પ્રાપ્ત પરિસરનો વિષય જેવો છે, કોઈ પણ પ્રકારનો પરિસર આવી પડે તો તે સમ્યક પ્રકારે જ્ઞાતા ભાવે વેદવો એવી તીર્થંકર દેવની ભલામણ છે. એવા પરિસરનું પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસરનું પણ પ્રતિપાદન કર્યું છે. 22 પ્રકારના પરિસરનું પ્રતિપાદન કર્યું છે. એમાં અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પ્રકારના પરિસર પણ હોય છે એવું પ્રતિપાદન કર્યું છે. એટલે શું, કાલે આપણે એ વિશે ચાલતો હતો કે કોઈ ઉદય યોગનું બળવાન પણ હોય. ઉદય યોગનું બળવાન પણ એટલે શું કે બહારની અંદર પોતે ઈચ્છે એ પ્રમાણે પગલું ન ભરી શકતો હોય. એટલે કે નિવૃત્તિ લેવી હોય. દ્રષ્ટાંત લઈએ તો કોઈ માણસને એમ વિચાર આવ્યો કે મારે આત્મકલ્યાણ કરવું છે અને એકાંતે આત્મકલ્યાણ કરી લેવા જેવું છે એવું એને બેઠો કે એકાંતે મારે આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. આ મનુષ્યભાવમાં બધું પડતું મૂકી અને આત્મકલ્યાણની પાછળ મારે લાગી જવું જોઈએ. એમ કરવા જતાં એને જે નિવૃત્તિ જોઈએ એ નિવૃત્તિ લઈ શકે એવી એની પરિસ્થિતિ ન પણ હોય, અથવા નિવૃત્તિ લેવા જાય છતાં પણ નિવૃત્તિ લેવા જાય જોર કરીને. હવે એમાં ટેકો સામે મળતો હોય કે સત્સંગ અને સત્પુરુષનું યુગ હોવા છતાં પણ નહીંતર તો એમ થાય ક્યાં જઈને બેસવો, નિવૃત્તિ લઈને પણ જવું ક્યાં? જો યથાર્થ સત્સંગ ન મળતો હોય તો ક્યાં જવું? પણ યુગ બેસતો હોય સામે, છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય અને મૂંઝવણ આવી જતી હોય, શું થાય? કંઈક પગલું ભરવા જતાં એની હિંમત ન ચાલે, એમ થાય કે આમ પગલું ભરશો અને આટલું નુકસાન થશે, તો આમ પગલું ભરશો ને ભવિષ્યમાં કાંઈ તકલીફ થશે, તો વર્તમાનમાં કાંઈ તકલીફ થશે, તો અથવા જે કોઈ કુટુંબ પરિવારના સભ્યો છે એ બધા વિરુદ્ધ થઈ જશે, તો એમ અનેક પ્રકારે વિકલ્પો આવી જાય એને. હવે આ એક મુમુક્ષુની ભૂમિકા એવી છે કે જેની પાસે બહુ બળ પણ નથી અને સાવ એને કાંઈ નથી કરવું એવું પણ નથી. કરવું પણ છે અને બળ અધકચરું છે, એટલે આવા બધા વિકલ્પોમાં એ જીવ મૂંઝાય એવું બને છે. અને લગભગ આવું મોટા ભાગના મોક્ષોને બનતું હોય છે. જેમને પત્ર લખ્યો છે એ પત્ર મોક્ષો ભાઈઓને લખ્યો છે એમાં કૃષ્ણદાસભાઈની કોઈક આવી પરિસ્થિતિ એમણે જોઈ છે, એટલે એ રીતે વાતને પોતે કેવી રીતે માર્ગદર્શન આપવું એમ વિચારે છે કે એની પણ કંઈક આવી પરિસ્થિતિ જોઈ છે. જી 536માં બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. સ્થિત પ્રજ્ઞ દશા વિચાર દશા લગભગ પૂરી થઈએ એટલે પરિપક્વ થઈએ આગળ વધે ત્યારે વિચાર દશામાંથી સંપૂર્ણ થઈએ પ્રગટે છે. તે સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યુગ આ કાળમાં પ્રધાનપણે મૃત્ય છે, એટલે શું છે? સ્થિત પ્રજ્ઞા દશા એટલે જ્ઞાન દશા જેવી દશા છે. શું કે પ્રજ્ઞા સ્થિર થઈને વિચારે, ખેંચાય નહીં એક બાજુ, સ્થિત પ્રજ્ઞ થઈને વિચારે, પોતાના એક આત્મકલ્યાણની અંદર સ્થિત રહે અને પ્રજ્ઞા બરાબર વિવેક કરે, એવી સ્થિતિ આ કાળની અંદર કઠણ છે. કેમ કે આત્મ પરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. આત્મ પરિણામ ન થવા દે અને એમાં બાધક પણ ઉત્પન્ન થાય એવા જ પ્રકારના સંયોગોની વચ્ચે જીવો અત્યારે જીવે છે અને એવી જ પરિસ્થિતિ વર્તે છે. ગ્રસ્ત દશામાં મુખ્યપણે આ પરિસ્થિતિ છે અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. અને આ કાળમાં સદગુરુ અને સત્સંગનો પ્રાપ્તિ મુશ્કેલ કઠણ હોવાથી વિચાર દશાનો યોગ પણ મોટાભાગનાને તો પ્રાપ્ત થતો નથી. આત્મકલ્યાણનો ભાવ તો ઘણાને આવતો હોય પણ પાછો એને સત્સંગ મળવો એ પણ એક બીજી વાત છે. એટલે એટલી વિચાર દશા સત્સંગ વગર કામ કરતી નથી. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાની ઈચ્છે છે, એવા આ કાળમાં કૃષ્ણદાસ પોતે વિચાર દશાની ઈચ્છે છે અને એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. એ વિચાર દશાને ઈચ્છવી એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. આત્મકલ્યાણને ઈચ્છવું તે આત્મકલ્યાણ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે. શું? અને તેવા જીવને ભય, ચિંતા, પરાભવ આદિ ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં. અને જેને આત્મ વિચાર દશા પ્રગટ કરવી હોય, મુમુક્ષુમાં પણ વિચાર દશા જેને પ્રગટ કરવી હોય, એને કોઈ ભય ન રાખવો જોઈએ, કોઈ પણ પ્રકારના સંયોગોનો ભય ન રાખવો જોઈએ, કોઈ પણ પ્રકારની એને બહારની ચિંતા ન રાખવી જોઈએ. વાત તો કઠણ છે પણ છતાં જેને વિચાર દશા પ્રાપ્ત કરવી છે એને ભય નહીં રાખવાનો, ચિંતા નહીં રાખવાની, પરાભવ એટલે હાર, કોઈ પ્રસંગની અંદર પોતાને પાછા પડવાનું થાય તો હું પાછો પડી ગયો એવી નિજ બુદ્ધિ નહીં રાખવી. શું? નિજ બુદ્ધિ એ કરીને ભય થાય, ચિંતા થાય અને પરાભવ થાય ત્યારે એને ખૂબ શોક થાય, ખેદ થાય, એ બધા પ્રકારમાં ડિપ્રેશનમાં આવે એવું થાય. એવું કરવું ઘટે નહીં તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રાખવું ઘટે છે. એ કૃષ્ણદાસભાઈના વિષયમાં આ પત્ર પાછો ફરીને લીખ્યો છે. એ કારતક સુદ ત્રીજે લીખ્યો, પછી ચાર દિવસથી પાછો પછી ફરીને લીખ્યો છે અને એમાં અંબાલાલભાઈનો સામે જવાબ મળી ગયો છે કે અંબાલાલનો લખેલ પત્ર આજે પ્રાપ્ત થયું છે એ ફરીને પાછો લખ્યો. કેમ કે આ પત્ર અંબાલાલભાઈ ઉપર જ લખ્યો છે 536 એટલે 537 પ્રત્યુત્તરમાં ફરીને લખે છે પોતે. એટલે એવી પરિસ્થિતિ જોઈને માર્ગદર્શન આપે છે, માર્ગદર્શન આપે છે એમની પરિસ્થિતિ જોઈને આપે છે. આ તો શું છે કે બધાને લાગુ ક્યાં પડે કે આત્મકલ્યાણને ઈચ્છતા એવા જે મુમુક્ષુઓ છે એને આત્મકલ્યાણની અંદર વિશેષ અગ્રેસર થવું હોય ત્યારે બાહ્ય નિવૃત્તિની વિશેષ જરૂર પડે છે. કેમ કે અત્યારે એટલી બધી પ્રવૃત્તિવાળું જીવન છે કે જો એવી ને એવી પ્રવૃત્તિ ચાલુ રાખે તો સત્સંગ માટે સમય એટલો ન મળે. એટલે એને સમય કાઢવો હોય તો કાં તો પ્રવૃત્તિ સંક્ષેપ કરવી પડે અને કાં પ્રવૃત્તિને માંથી નિવૃત્ત થવું પડે, બેમાંથી એક કરવું પડે. અને એમ કરવા જતાં હિંમત ન ચાલતી હોય, હિંમત હારી જવાતી હોય, શું થશે? કાલે એક મૂલ્ય પ્રમાણે એક વાત પ્રમાણે પણ લીધી હતી આપણે કે ભલે પ્રવૃત્તિ આપણી જાજી ન હોય, સામાન્ય પ્રવૃત્તિ હોય તો સંક્ષેપ કરવાની પણ જરૂર નથી ને નિવૃત્ત થવાની પણ જરૂર નથી. પણ આપણે ધંધામાં ધ્યાન નહીં આપીએ અને આપણું ધ્યાન વધારે સત્સંગમાં ને આત્મકલ્યાણના વિષયમાં રહેશે અને ધંધાની અંદર પણ પછી ઘરાગી તૂટી જાય કે આપણું ધ્યાન ન રહીએ તો ઘરાગને અસંતોષ થાય કે આપણું ધ્યાન ન રહીએ તો બીજી રીતે ક્યાંક આપણે અસાવધાનીને લઈને, બેસાવધાનીને લઈને નુકસાન પહોંચશે, તો આવી રીતે હિંમત હારવાના ઘણા પ્રકાર પરિણામની અંદર ઊભા થાય છે અને મુમુક્ષુ જીવને મૂંઝવણ થાય છે. આમ જુદા જુદા પ્રકારે મૂંઝવણ ઊભી થવાનું એક તબક્કો આવે છે ખરો, મુમુક્ષુજીને એક તબક્કો એવો આવે છે ને મૂંઝવણ થાય છે, શું કરવું હવે. કોઈને પ્રતિકૂળતાઓ હોય, કોઈને અનુકૂળતા હોય, તો પણ આવા આવા પ્રકારના વિકલ્પો પણ આવ્યા વિના રહીએ નહીં. કેમ આવ્યા વિના રહીએ નહીં? કે અત્યાર સુધી આ જીવને સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ તો એને ઘણી દ્રઢ કરેલી છે. હવે એ આધાર બુદ્ધિ જે વિષયોમાં છે, એવા જે વ્યવસાય આદિ છે, એની અંદરનું બે સાવધાની કે સાવધાની ઓછી કરવામાં આવે અને પોતાના સ્વરૂપમાં સાવધાન થવા માટે આત્મકલ્યાણના માર્ગમાં વધારે ધ્યાન દેવામાં આવે. અને એવું ભળતું બની પણ જાય કોઈ વાર, એવું ભળતું કોઈ વાર બની પણ જાય કે પોતાનું ધ્યાન ન રહ્યું હોય ને કઈ નુકસાન પણ થઈ જાય. અને વિચાર દશામાં આવી કચાશ હોય કે હવે આમ થશે તો, આમ થશે ને આમ નુકસાન થશે તો, આમ થઈને આમ થશે તો, ત્યારે એને ટેન્શનમાં આવે છે. જે શું થાય છે, એને ટેન્શનમાં અંદરમાં આવી જાય છે, આવું બને છે. શું એને તો સત્સંગ ઉપાસવો પૂર્વે રસ લીધો છે, ભલે અત્યારે પ્રવૃત્તિ નથી એટલે એ પ્રકારનો પ્રારબ્ધ ઉદય નથી માટે પ્રવૃત્તિ નથી, તો નિવૃત્તિ છે એ પણ એક પ્રકારનો પ્રારબ્ધ ઉદય છે. માટે નિવૃત્તિ મળી ગઈ માટે જ આત્મકલ્યાણ થઈ જાય એવું નથી, પણ પ્રારબ્ધ ઉદય જ્યારે કોઈને નિવૃત્તિ મળી જાય છે ત્યારે એને એ નિવૃત્તિની કિંમત નથી હોતી. મોટાભાગે ભૂલ ક્યાં કરે છે જીવ, કે એ નિવૃત્તિની એને કિંમત નથી હોતી. એટલે પછી આત્મકલ્યાણના વિષયને છોડીને ફાલતુ ક્ષુદ્ર પ્રસંગોની અંદર પોતે પોતાનો સમય અને શક્તિ વેડફે છે અને રસ લીએ છે. શું એવું પણ બને છે. આમ માણસ તો સામાન્ય રીતે કુટુંબ પરિવારમાં રસ લે છે, પણ કુટુંબ પરિવારથી નિવૃત્ત થયો એ વળી બીજા કુટુંબ પરિવારમાં પડે છે, એટલે જ્યાં જાય ત્યાં પણ બીજો સમૂહ તો આવતો હોય. સામૂહિક સત્સંગ થતો હોય ત્યાં તો બીજા મુમુક્ષુઓ પણ આવતા હોય, તો પછી એની પંચાયતમાં પડે, એના ઉપર એનું ધ્યાન જાય. આને આ શું કરે છે, આણે શું કર્યું, આ શું કરે છે, આમાં શું થાય છે, અહીંયા શું થાય છે, એટલે થઈ રહ્યું. પછી તો એને એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી દીધી નિવૃત્તિમાં. એટલે એ પણ એક પરિવાર જ છે, એ પરિવારની અંદર પછી એની માથાકૂટાને ઊભી થઈ જાય છે, આવું બધું થાય છે. એટલે પોતાને જે કુદરતી નિવૃત્તિ પુણ્ય યોગ્ય મળી છે એ નિવૃત્તિની પણ એને કિંમત નથી આવતી, અને એટલા ખાતર એ નિવૃત્તિનો એને લાભ નથી મળતો. હું વિચારી જોજો કે નિવૃત્તિનો લાભ કેમ ન મળ્યો, કે પોતે નિવૃત્તિની જે ગંભીરતા સમજવી જોઈએ અને એ ગંભીરતાથી જે લાભ એને લેવો જોઈએ એ લાભ લેવાને બદલે પોતે ફાલતુ સમય બગાડતો હોય છે. નહીંતર આ એક માર્ગ એવો સુંદર છે કે ઓછા કાળમાં પણ ઘણો લાભ થઈ શકે એમ છે. જો જીવ એક લક્ષ્યથી, એક ધ્યેયથી, એક નિષ્ઠાથી એક ધારું કામ કરવા લાગી જાય તો અલ્પકાળમાં થોડા સમયમાં ઘણી પ્રગતિ અને વિકાસ થાય એ વાત ગેરેન્ટેડ છે, ન થાય એવું નથી. પણ જીવ પોતે જ અસાવધાન રહે, પોતે જ પ્રમાદ કરે, પ્રમાદ કરે એટલે બીજી રીતે સમય બગાડે, એનું નામ પ્રમાદ છે. શું એનો કોઈ ઉપાય નથી. શું કહે છે, અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ચાલી શકતી ન હોય, શું મૂંઝાતો હોય અને મૂંઝવણ આવી જતી હોય, શું તો પણ ધીરજ રાખવી, એ વખતે શું કરવું, ધીરજ રાખવી, ધીરજ રાખવી અને પોતાના પરિણામ જેમ બેલેન્સ થાય એમ કરવું. અને એવા સમયમાં સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો, સત્સંગમાં વિશેષ રહેવું. શું કદાચ થોડું નુકસાન જાય ક્યાંય બાહ્ય દ્રષ્ટિએ તો પણ મૂંઝાવવું નહીં, કેમ કે એ નુકસાન કોઈ આત્મામાં પહોંચ્યું નથી. જે જેના ઉપર મમત્વ છે એવા સંયોગોમાં નુકસાન પહોંચે છે અને જીવને આકુળતા મમત્વને કારણે થાય છે, ભાવે પણ મમત્વને કારણે થાય છે. જ્યાં મમત્વ છે ત્યાં ભય થયા વિના રહે જ નહીં, એ નિયમ છે. પણ જ્યાં મમત્વ ન હોય ત્યાં નિર્ભય હોય છે માણસ. શું વિશેષ વિશેષ કરીને સત્સંગ આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, તો આગળ જતા અનુક્રમે એટલે આગળ જતા અજ્ઞાનની નિવૃત્તિ અવશ્ય થશે જ. કેમ કે નિશ્ચય જે ઉપાય છે એ જ એનો નિશ્ચય ઉપાય છે. આ સત્સંગને આરાધવો એ જ એનો નિશ્ચય ઉપાય છે. અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે એટલે આત્મકલ્યાણ થવા કરવાની તો બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન અજ્ઞાનને છોડવાની તો બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે? અજ્ઞાન તો ત્યાં સુધી રહે કે જીવ એને ટાળવાનો નિર્ધાર ન કરે ત્યાં સુધી. બેનશ્રીના વચનામૃતમાં એ વાત આવે છે કે કામ કરવું એટલું કઠણ નથી, પોતાનું આત્મકલ્યાણ કરવું એટલું કઠણ નથી, પણ જીવ કરવા ધારતો નથી. બહુ સારા શબ્દો લીધા છે. શું કરવા ધારતો? જીવ કરવા ધારતો નથી એમ લે છે. એનો અર્થ શું થાય છે કે એક વખત નિર્ધાર કરે કે કોઈ પણ ભોગે આ કામ કરવું છે તો એ કામ કરવું સુગમ પડી જાય છે, એ કામ થવાની સુગમતા ઊભી થઈ જાય છે. જે કાંઈ તકલીફ છે એ પોતાના નિર્ધાર નથી, શું ત્યાં સુધીની બુદ્ધિ મૂંઝવણ છે. એ વખત નિર્ધાર કર્યો પછી મૂંઝવણ નથી. શું ગુરુદેવના જીવનનો દ્રષ્ટાંત લઈએ, જીવંત દ્રષ્ટાંત છે ગુરુદેવનો. એ નાની ઉંમરે એમણે પિતાજીનું શિર છત્ર ગુમાવેલું, મોટા ભાઈની સાથે સાત ચોપડી ભીણ્યા પછી ધંધે લાગી ગયા, પાલિદની દુકાને બેસી ગયા 13 વર્ષની ઉંમરથી. પહેલા તો શું છે 10-12 વર્ષે હાથ ચોપડી ભણેલી હે એટલે પછી ત્યાં નોકરી કે ધંધે લાગી જાય. ભાગીદારીની દુકાન હતી એટલે પોતે પણ દુકાને બેસી ગયા, 13 વર્ષની ઉંમરથી બેસી ગયા. 13 થી 21 7-8 વર્ષ દુકાને બેઠા છે. એ વખતે પોતે નિર્ણય કરી લીધો, જ્યારે એ દુકાનમાં જોઈન્ટ થયા, વર્ષ 2 વર્ષ ધંધામાં કામ કર્યું, એ દરમિયાનમાં એમણે 15-16 વર્ષે નિર્ણય લઈ લીધો, એક નિર્ધાર કરી નાખ્યો. શું કે મારે આ જીવનમાં આત્મકલ્યાણ કરવું છે અને મારે આ વેપાર ધંધામાં આ સંસારમાં મારે રહેવું નથી, એક નિર્ધાર કરી નાખ્યો. આ એક જીવન દ્રષ્ટાંત છે. એ વખતે એમણે વિચાર નહીં આવ્યો કે ભવિષ્યમાં મારું શું થશે, હું હાજો માંદો થઈશ ત્યારે મારી ચાકરી કોણ કરશે, હું કુટુંબથી ક્યાંક આત્મકલ્યાણ કરવા માટે જુદો પડીશ ત્યારે મારું શું થશે, કાંઈ કાંઈ વિચાર તો બધા આવ્યા હોય. જ્યાં સુધી સુખ બુદ્ધિને આધાર બુદ્ધિ હોય સંયોગો ઉપરની, ત્યારે એ સંયોગોના વિચાર આવ્યા વિના કોઈને પણ ન રહે, દરેકને આવે એ વિચાર. આ તબક્કો આવવાનો જ છે કે એક વખત હિંમત કરવી પડશે. હિંમત ન ચાલે એવો એક તબક્કો આવશે ખરો, પણ એ વખતે બળવાનપણે હિંમતથી કામ લેવું જોઈએ કે ભાઈ જે થશે એ થશે, અત્યારે તમારે આ જ કરવું છે. એવું જ્યાં સુધી નિર્ધાર ન કરે ત્યાં સુધી જીવને ઘણી મૂંઝવણ થાય, તકલીફ થાય, પાછો પડે, ચડ ઉતર પરિણામ થાય, પછાડ ખાઈ જાય, આ બધું બની જાય છે એના પરિણામની અંદર. અને કાળ નીકળી જાય, સમય નીકળી જાય, આયુષ્ય નીકળી જાય. પણ જે બળવાન વિચારવાળા જીવો હોય છે તે નિર્ધાર કરે છે, બળવાનપણે નિર્ધાર કરે છે કે જે પરિસ્થિતિ ઊભી થશે ને એ પરિસ્થિતિમાં જોયું જશે, પણ અત્યારે તો મારે આ કામ પાછળ તો લાગી જ જવું છે. વર્તમાન મારે ગુમાવવો નથી, ભવિષ્યની ચિંતામાં વર્તમાન ગુમાવવો નથી. બસ પછી સહેલું છે અને સુગમ પડે છે, પછી એટલું ટેન્શન નથી આવતું વિચાર બળને લઈને. એટલે કે પછી તો અજ્ઞાન નિરાધાર થયું છે તો ટકી શકશે નહીં, અજ્ઞાનનો નાશ થશે થશે ને થશે જ. એકમાત્ર પૂર્વ કર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. શું જે પ્રવૃત્તિ કરવી પડે છે એ પૂર્વ કર્મ યોગે કરવી પડે, એ સિવાય પોતાના પરિણામને બગડવાનો બીજો કોઈ આધાર નથી. તે તો જે જીવને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મ નિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે તેને ક્રમે કરીને ટળવા જ યોગ્ય છે. શું છે કે એની ભાવના જ્યાં બળવાન હોય ને ત્યાં કુદરતને પણ ફરવું પડે છે એમ કહે છે. જ્યાં ભાવના બળવાન થઈ અને સત્પુરુષને સત્પુરુષ સત્સંગનો યોગ હોય એટલે ભાવના વધારે બળવાન થાય, વધારે બળવાન થાય એટલે પૂર્વકર્મની જે નિવૃત્તિ કરવી છે એ પરિસ્થિતિ આગળ જતા આવ્યા વિના નહીં, ક્રમે કરીને એને પોતાની ભાવના અનુસાર પરિસ્થિતિ ઊભી થઈ જશે. એને ક્રમે કરીને ટળવા યોગ્ય છે એમ વિચારી ટાળવા શબ્દ કાઢી નાખો, ટળવા જ યોગ્ય છે એમ લેવું, મિસપ્રિન્ટ છે. એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળ વાકુળ પણ તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું. એટલે અજ્ઞાનથી જે આકુળ વ્યાકુળ પણ થતું હોય, મારું અજ્ઞાન કેમ ટળતું નથી, હજી મારું અજ્ઞાન કેમ ટળતું નથી, એમાં થોડું ધીરજથી સહન, એકદમ ડિપ્રેશનમાં ન આવો. શું ધીરજથી સહન કરવું એમાં શું છે, ગ્રાફિકલ રેન્જ છે કે અજ્ઞાનની ચિંતા જ ન કરવી એમ પણ નહીં, અને અજ્ઞાન નથી ખસતું માટે ડિપ્રેશનમાં આવી જવું એમ પણ નહીં. શું જેમ આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક સાવ ન ખાઈએ તો પણ કામ ચાલે નહીં, અને વધારે પડતું ખાઈએ તો પણ તબિયત બગડે ને કામ ચાલે નહીં. તો આપણે ચોક્કસ પ્રકારની મર્યાદામાં આહાર લેવો પડે, એક નક્કી થાય ને આટલી મર્યાદામાં, એમ આની અંદર પણ એડજસ્ટમેન્ટ છે, આચરણનો વિષય છે આ. એટલે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે કે એકદમ ધીરજ ખોઈને ડિપ્રેશનમાં પણ નહીં આવવાનું, અને એકદમ નિશ્ચિંત થઈને સંસાર પ્રવૃત્તિમાં લાગી જવું એમ પણ નહીં કરવાનું, એવી વાત છે. શું એટલે સત્સંગયોગ વાળી ઘડીએ કેમ લે છે, પણ એટલે શું કરવું, લ્યો પ્રશ્ન એ ઊભો થાય, પણ એટલે શું કરવું, આ તો ગોળ ગોળ વાત છે. એ સત્સંગયોગે પોતાને વ્યક્તિગત રીતે જે પ્રકારની પરિસ્થિતિ હોય, જે પ્રકારની મૂંઝવણ હોય, જે પ્રકારની અશક્તિ હોય, કે વિચારનું બળવાન પણ હોય કે વિચારનું નિર્બળ પણ હોય, એ બધા પડખાનો અભ્યાસ કરી અને માર્ગદર્શન સત્સંગ યોગે મેળવું ઘટે કે ભાઈ અત્યારે આમ ચાલવાનું, અત્યારે આમ ચાલવાનું, અત્યારે આમ ચાલવાનું, પરિસ્થિતિ જોઈને એ સત્સંગથી એટલો એટલો ફરક પડે. શું આચરણમાં એડજસ્ટમેન્ટ, અભિપ્રાયમાં નહીં, તો અભિપ્રાય તો આખો બદલાઈ ગયો. અભિપ્રાયમાં તો આત્મકલ્યાણ કરવાનો નિર્ધાર હોવો જ જોઈએ, પછી જે બાહ્ય પરિસ્થિતિ છે એની અંદર પોતાના પરિણામ કેવી રીતે સમતોલ રહે, સંતુલન જળવાઈ રહે, એ રીતે એને એડજસ્ટમેન્ટ કરતાં આવડવું જોઈએ. ન આવડે તો સત્સંગ યોગે એની ચર્ચા કરી અને એ રીતે પ્રવર્તવું જોઈએ. હા, આખો અભિપ્રાય બદલાઈ જાય એમ નહીં, મારા પરિણામ ન બગડે ને માટે હું આમ કરું છું એમ પણ નથી ચાલતું. એટલે એ વિષય થોડો સાંકડો થઈ જાય છે, અને એટલા માટે સત્સંગની જરૂર ઊભી થાય છે. એ પ્રમાણે પરમાર્થ કરી કહીને પરિષણ કયો છે, એને પરમાર્થ કહીને, એ જે પરિષણ છે, શું આકુળ વ્યાકુળ પણ જે થાય છે એ પરમાર્થ છે એમ કહીને એને પરિષણ કયો છે, કે આકુળ વ્યાકુળ પણ થવું જોઈએ, અને આકુળ વ્યાકુળ પણ એવું ન થઈ જવું જોઈએ કે હિંમત હારી જાય ને ડિપ્રેશનમાં આવી જાય ને પરિણામ બગડી જાય, એમ પણ ન થવું જોઈએ. શું એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષણ કયો છે. અત્રે અમે સંક્ષેપમાં તે બે પરિષણનું સ્વરૂપ લખ્યું છે. આ વાત અમે બહુ ટૂંકાણમાં લખી. શું આ પરિષણનું સ્વરૂપ જાણીને સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે. આવા પ્રસંગમાં ભગવાન તીર્થંકરે સત્સંગ ઉપાસવાની વાત કરી છે કે પોતાને જે કાંઈ પરીક્ષા આવે, મૂંઝવણ થાય, તો એને એ મૂંઝવણને સત્સંગથી જ નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખવો, અને અત્યારે જે પરિસ્થિતિ ઉદયમાન થઈ છે એ કોઈ મહારાજ પૂર્વક પ્રારબ્ધના યુગે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એટલે એ બાબતમાં ડિપ્રેશનમાં નહીં આવવું, એનું નામ ધીરજ રાખવી. ડિપ્રેશનમાં નહીં આવું એનું નામ ધીરજ રાખવું. ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ ધીરજ એવા અર્થમાં કઈ નથી. શું? પણ ધીરજ એવા અર્થમાં કઈ નથી કે સત્સંગ સત્પુરુષના યુગે પ્રમાદ હેતુ એ વિલંબ કરવો તો તે ધીરજ છે એમ નથી. ધીરજ રાખવી એનો અર્થ એમ નથી તો કે ઉલાળીઓ કરવો કે ઉલાળીઓ કરવો એમ નહીં અને પ્રમાદ કરવો એમ પણ નહીં. ઠીક, ઉલાળીઓ ત્યારે કર કે તારામાં હિંમત હોય, બળવાન પરિણામ હોય, કર ગમે એમ વાંધો નહીં. પણ બધા પરિણામ જો લથડિયા ખાઈ જતા હોય તો એ રીતે ઉલાળીઓ કરવો અને તો ધીરજ રાખવી. તો ધીરજ રાખવો એમ અર્થ નથી કે પરિણામ બગડે છે માટે આમ ન કરું, મારા પરિણામ બગડે છે માટે આમ ન કરું, મારા પરિણામ બગડે છે માટે આમ ન કરું, તો કોઈ રીતે પાછું તું કાંઈ કરી શકીશ નહીં. એટલે ત્યાં જરા માર્ગ સાંકડો થઈ જાય છે અને એ માર્ગ સાંકડો થાય એના માટે એને સત્પુરુષ અને સત્સંગનો યોગ રાખવો અને એમાં પણ પ્રમાદ કરવો નહીં. પ્રમાદ હેતુ વિલંબ કરવો તે ધીરજ છે એમ નહીં અને ઉદય છે તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે. અને પોતાનો જ ઉદય છે, પોતાનો જ કરેલો ઉદય છે, પોતાના જ અપરાધથી એ પરિસ્થિતિ ઊભી થઈ છે એ વાત પણ ભૂલવા જેવી નથી. સ્મૃતિમાં રાખવી એટલે ભૂલવા જેવી નથી. મૂંઝવણ તો અજ્ઞાનથી જ થાય ને, જ્ઞાને કરીને મૂંઝવણ કેમ થાય? હા એટલે શું છે કે ઉદય છે, ઉદય છે એટલે શું છે કે કોઈ વખત ઉદયની સામે અસમાધાન થતું હોય, આમ કેમ થાય છે, મારી તો ભાવના છે ને આમ કેમ થાય છે, મારી તો ભાવના છે ને આમ કેમ થાય છે. ઉદય છે તો ઉદય છે, ન ખસે એવો પણ ઉદય હોઈ શકે છે. ત્યાં પ્રમાદ પણ ન રાખવો, અધીરજ પણ ન રાખવી, પુરુષાર્થ પણ ન છોડવો, એ બધું બેલેન્સ રાખવામાં બધા ફેક્ટરને સંભાળવા પડે છે. એટલા માટે સત્સંગ યોગે જીવ ટકી શકે છે. વગર સત્સંગે ટકવું તો આવી પરિસ્થિતિમાં સંભવિત નથી દેખાતું. કાંઈક ને કાંઈ લથડિયું ખાઈ જાય, કાં પ્રમાદમાં આવી જાય, કાં ધીરજ ખોઈ બેસે, કાં ડિપ્રેશનમાં આવી જાય, કાં ઉલાળીઓ કરીને પરિણામ બગાડે, કાં ધીરજ રાખીને પ્રમાદ કરે, કંઈ ને કંઈ આડું અવળું થઈ જાય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળ પણ રાખવું કે થવું તેને દર્શન પરિષદ કહેવાય છે. એટલે એ આવે છે, એક તબક્કો આવે છે કે પોતાનું અજ્ઞાન અને સુધારવા સફળતા નથી મળતી ત્યારે આકુળ વ્યાકુળ પણ જીવને થાય છે. એ પરિષદ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, એ થવું તો ઘટે છે, એ આકુલતા થવી ઘટે છે. એને એને આપણે વેદના કહીએ, ઝૂરણા કહીએ, પરિભ્રમણની હં, અજ્ઞાન ન ટળે એની હં, એ આકુલતા એ પરિષદ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. ધીરજથી વેદાય એટલે શું છે કે ડિપ્રેશનમાં આવી જાય તોય નકામો છે અને ન થાય તોય નકામો છે. શું? એટલે ધીરજનો અર્થ અહીંયા એવો છે કે એને અમુક સર્ટન ગ્રાફિકલ રેન્જમાં પરિણામ ચાલવા જોઈએ. આમે ન જાય, આમે ન જાય, બેલેન્સ આવતે કે બાજુ ન થવા જોઈએ. શું? એટલે એટલા માટે ત્યાં સત્સંગ અને સત્પુરુષના યોગે ધીરજ રાખવી એ ભલામણ કરી 537માં. શું? જો ધીરજથી તે વિદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે દર્શન પરિસરમાં કોઈ પણ પ્રકારે વર્તો છો, જો ભાઈ 25મા વર્ષથી ચાલે છે કિશનદાસનું, કૃષ્ણદાસનું, હં આ પ્રકરણ તો 25મા વર્ષથી આ ચાલે છે. જો એમ ઉપદેશ છે, શું દર્શન પરિસરમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની આકુરતા વિના વૈરાગ્ય ભાવના એ વિતરાગ ભાવે જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિ અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. ત્યાં પણ એ જ ભલામણ કરી એમણે. અનાકૂળતા મતલબ એવું છે કે સ્થિત પ્રજ્ઞ દશા આવે ત્યારે અનાકૂળતા આવે. એ પહેલાં તો એક વખત દર્શન પરિસરમાંથી પસાર થવાનું બને છે અને એ સુખકારક છે. એવી પરિસ્થિતિ આવે એ કાંઈ અનુચિત નથી. સુખકારક છે એનો અર્થ શું છે કે અનુચિત નથી. એમ બનવાનું, એકવાર એવું બનવાનું ને પછી એમાંથી બહાર નીકળે. પછીના પેરેગ્રાફમાં કૃપાલદેવે બહુ માસ્ટર કી આપી છે આ વિષય ઉપર કે કરવું શું પણ વે હું. આવવું જ જોઈએ ઝૂરણામાં, આવવું જ જોઈએ. જો ઝૂરણામાં ના આવે તો અંતઃકરણની શુદ્ધિ ન થાય. અંતઃકરણની શુદ્ધિ ન થાય ઝૂરણામાં, કેમ કે પૂર્વના સંસ્કારો મલિન સંસ્કારો જીવ સંઘરીને બેઠો છે. શું અને એ પરિણતિ એને નડે છે. અત્યારે એની ભાવના છે કે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી, એના માટે સત્સંગ કરે, સત્શાસ્ત્ર વાંચે ને કામ નથી થતું, એ હકીકત છે. બરાબર છે. ટાઈમ નીકળી જાય છે, આયુષ ચાલ્યું જાય છે, જીવન ચાલ્યું જાય છે, એટલે એની સામે બળાપો થાય કે આમ કેમ મારું કામ નથી થતું, મારે તો કરવું છે ને કેમ થતું, હું સત્સંગમાં પણ જાઉં છું, આમ છે તેમ છે, શું થાય. પણ પરિણતિ થઈ જાય છે એનું શું કરે. જે પૂર્વે પોતે વિપરીત પરિણામો કર્યા છે અને હજી પણ કોઈ વિપરીત અભિપ્રાયો ચાલુ રહ્યા હોય એની જે પરિણતિ હોય એ પરિણતિ એને આગળ ન વધવા દે, એટલે એને મૂંઝવણ થયા વિના અને એ મૂંઝવણ થાય અને એ ઝૂરણામાં આવે ત્યારે એ બધું ઓગળીને નીકળે. એ રસાયણ છે એનું, ઓગાળવાનું એ રસાયણ છે. ત્યારે એ ઓગળીને નીકળે, ત્યાં સુધી ન નીકળે એવું છે. પોતાને શુદ્ધ થવા માટે, અંતકરણની શુદ્ધિ માટે એ પરિસ્થિતિમાં આવવું અનિવાર્ય છે. ત્યાં સુધી પરિણતિ એને આગળ ન વધવા દે અને અભિપ્રાયનો વિપર્યાસ ન મટે. ઝૂરણામાં ન આવે ત્યાં સુધી અભિપ્રાયનો વિપર્યાસ ન મટે. મોટાભાગના મુમુક્ષુઓને શું હોય છે, એ તબક્કામાં આવ્યા વિના, ઝૂરણાના તબક્કામાં આવ્યા વિના સત્સંગને ઉપાસવાનું બને, સત્શાસ્ત્ર વાંચવાનું બને અને એમાં સારો એવો અભ્યાસ પણ થઈ જાય. જ્યારે સત્સંગ અને સત્શાસ્ત્રનો વારંવાર પરિચય થાય ત્યારે સારો એવો અભ્યાસ પણ થઈ જાય. પણ પછી મૂંઝાવાનો વારો આવે કે આપણે આગળ કેમ વધાતું નથી, આગળ ક્યાંથી વધાય. એને જે ક્રમથી શરૂ થવું જોઈએ એ ક્રમ પ્રવેશ તો થયો નથી, એટલે અંતઃકરણની શુદ્ધિ થઈ નથી. અંતઃકરણ શુદ્ધ થયા વિના એ ગમે એટલો અભ્યાસ કરે તો પણ એનો પુરુષાર્થ ઉપડે અને આ પરિસ્થિતિ છે. પુરુષાર્થ ન ચાલે. આગળ શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. શું શ્રી તીર્થંકર આદિએ ફરી ફરીને ઉપદેશ કર્યો છે એટલે બહુ વજન આપ્યું છે એમ કે છે. આ ઉપદેશ ઉપર તીર્થંકર દેવનું વજન ઘણું છે. પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, એટલે એને સાચી દિશા જડતી નથી અને જડતી નથી એનો ખોજ નથી. દિશામૂઢ ક્યારે છે કે દિશા સૂજતી નથી, એટલે દિશામૂઢ થઈ ગયો, બુદ્ધિ મૂંઢાઈ ગઈ, દિશા જડતી નથી. અંદરમાં પોતાને આત્મકલ્યાણ કરવા માટે કેવા પરિણામ કરવા એની દિશા નથી સૂજતી, એટલે દિશા મૂંઢ થયો. પણ એમ રહેવા ઈચ્છે છે એનું, એને આકુળ વ્યાકુળ પણ જે થવું જોઈએ એ નથી થતું. એનો અર્થ શું છે જીવ વેદનામાં અને જુરણામાં નથી આવતો એનો અર્થ શું છે? કે દિશામુંડ રહેવા ઈચ્છે છે. હા, દિશામુંડ તો અનાદિનો છે, પણ એમાં એ રહેવા ઈચ્છે ત્યાં સુધી એનો કોઈ ઉપાય નથી. હા, ત્યાં સુધી ઉપાય પ્રવર્તી શકે. આમ છે, વાત વિચારવા જેવી છે. જીવને પોતાના કલ્યાણ અકલ્યાણની દિશા સૂચતી નથી, એ દિશામુંડ પણ છે. હવે એ ટાળવી હોય ત્યારે એને એની આકુલતા ઊભી થાય, અને આકુલતા ઊભી ન થાય ત્યારે સમજવું કે એને હજી એ દિશામુંડ પણ ઈચ્છે છે, એ જીવ અને અહીંયા એ હજી છોડવું નથી, એ પરિસ્થિતિ છોડવી નથી. ત્યાં કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં, એ જીવની સ્વતંત્રતા છે. એ જીવની ત્યાં સ્વતંત્રતા છે અને ત્યાં કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે, જો કેટલું વજન આપ્યું છે તીર્થંકર દેવે. ફરી ફરીને કહ્યું છે, ઠોકી ઠોકીને એટલે ભાર દઈને કહ્યું છે, બહુ વજન આપીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. એને એટલી સમજ આવી જાય કે કોઈ પણ ભોગે મારે મારું આત્મકલ્યાણ કરી જ લેવું છે તો સહેજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. આ જીવની સ્વતંત્રતા રાખી, જીવની અહીંયા સ્વતંત્રતા છે. નહીં તો તીર્થંકરમાં આપણે અનંત, તીર્થંકરના સમવસરણમાં આપણે અનંત વારજી આવ્યા. બીજાનો દાખલો લેવાની જરૂર નથી, આપણે જ અનંત વાર જઈ આવ્યા છીએ. વિતરાગ દેવ છે, શંકા કરવાનું તો કોઈ સ્થાન પણ ત્યાં નથી, એટલા 34 અતિશયો છે. અને પોતે પણ નિર્દોષ વિતરાગ મૂર્તિ ધ્યાન સિવાય બીજી એમની કોઈ પ્રવૃત્તિ નથી, શુક્લ ધ્યાનમાં નિરંતર બિરાજે છે. છતાંય આજે એમનો ઉપદેશ અંગીકાર ન કરે તો એનો તો કોઈ ઉપાય તીર્થંકર દેવ પાસે પણ નથી. જોકે એ તો પોતે તો વિતરાગ છે, પણ એમનું જે સમર્થ બળવાન સમર્થ નિમિત્તત્વ છે, બળવાન નિમિત્તત્વ પણ છે, એ પણ જીવની સ્વતંત્રતા આગળ કામ કરે એવું નથી. નિમિત્તત્વ તો ક્યારે, કે જીવ ઉપાદાનમાં યોગ્ય થઈને આવે ત્યારે. જ્યાં સુધી જીવ પોતે અંદરથી ફરે નહીં ત્યાં સુધી કોઈ નિમિત્તનું કાંઈ ચાલે નહીં, એવી પરિસ્થિતિ છે. એટલે એમ કહ્યું કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. કોઈ પણ ઉપાય કરો, અનંત ઉપાય કરો એટલે કોઈ ઉપાય કર્યો, જીવે બીજા બીજા અનંત ઉપાય કર્યા છે અંદરથી ફરવા સિવાય, બાકીના બધા ઉપાય એને ઠીક પડે એમ તો કર્યા છે, પણ એવા અનંત ઉપાય પણ જીવનો મોક્ષ ન થાય. છતાં પણ જો જીવ ત્યાં પણ સવળો ન થાય તો પછી એનો શું ઉપાય કે એમાં શું છે? એનો અર્થ જ એમ થાય છે કે બાહ્ય દ્રષ્ટિનો આ વિષય નથી. બાહ્ય દ્રષ્ટિ તો વિતરાગ દેવમાં કઈ અણુપ કરી શકાય એવો 1% પણ નથી. 100% 1% પણ એવો નથી કે બહારની પરિસ્થિતિમાં કઈ આપણે વિચાર કરવો પડે, પણ બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી. અને અંતરદૃષ્ટિનો જયારે વિષય છે ત્યારે અંતરમાં એમને શુક્લ ધ્યાન વર્તે છે, અને એ સામાન્ય જીવની કેપેસિટીનો વિષય નથી. કેમ કે જેમ દશા ઊંચી તેમ અધ્યાત્મ તત્વ સૂક્ષ્મ વધારે થાય છે. એટલે સત્પુરુષની દશા ઓળખવા કરતા મુનિ દશા ઓળખવી અઘરી છે, અને મુનિ દશા ઓળખવા કરતા વિતરાગ દશા ઓળખવી અઘરી છે. એ રીતે જુઓ તો કેમ કે ત્યાં પરિણામ વધારે સૂક્ષ્મ થાય છે. એટલી એવા સૂક્ષ્મ પરિણામો તો ઓળખવા માટે વધારેમાં વધારે યોગ્યતા જોઈએ ત્યાં તો. એટલે કેવળ જ્ઞાનાદિ દશા જ્ઞાની જ ઓળખી શકે છે એમ કહેવાય છે. મોક્ષ જલ્દી ન ઓળખી શકે, વધારે સૂક્ષ્મ દશા છે. એવી મુનિઓની દશા વધારે સૂક્ષ્મ છે, ત્યારે સત્પુરુષની દશા થોડી સ્થૂળ છે. એટલે પોતાને એટલી સ્થૂળતા થોડી હોય તો પણ કાંઈક એને અણસાર આવે. સ્થૂળ બુદ્ધિમાં પણ એનો કઈક અસર આવે કે ના કઈક લાગે છે, કઈક લાગે છે, કઈક લાગે છે, એમ એને થાય, પકડી શકે તો. ઊંચી ચીજ છે તો પાત્રતા ઊંચી ચીજ. તમે સંસારની અંદર પણ જવેરાત લેવા જાઓ તો કઈ 5-25 રૂપિયા લઈને થોડુંક દુકાન, કોઈની દુકાને ચડાય છે કે ભાઈ તમારી દુકાનમાં ઘર ખીચામાં 25 રૂપિયા છે અને અમારે નેકલેસ લેવો છે હીરાનો, તો લેવાય નહીં કાંઈ, એના માટે તો 25,000-50,000 લાખ રૂપિયા લઈને જવું પડે, એવું છે. હા, તો એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે ચીજ ઊંચી છે તો તૈયારી પણ એના પ્રમાણમાં જ જોઈએ ને, એ તો સીધી વાત છે, સમજી શકાય. એટલે તો કૃપાળુદેવે જે સત્પુરુષને મુખ્ય કર્યા છે એનું કારણ શું છે કે મુમુક્ષુને વધારેમાં વધારે ચાન્સ, નિમિત્તત્વનો વધારેમાં વધારે ચાન્સ આ જગ્યાએ છે. એક તો વિતરાગ જેટલા છે, જેટલા સત્પુરુષ છે એટલા તો વિતરાગ છે નહીં, અત્યારે તો 2500 વર્ષ થયા કંઈ નથી. પણ નહીતર જે કાળમાં વિતરાગો હોય, તીર્થંકરો વિચરતા હોય, એમાં તો સત્પુરુષ હોય એટલા તો વિતરાગો હોય નહીં, એટલે એ રીતે એની પણ અછત વધારે છે. બીજું ઊંચી દશા, ત્રીજું એટલી બધી વિતરાગતા કે તમને પ્રશ્ન પૂછો ત્યારે એ વખતે કઈ જવાબ દેવા બંધાયેલા નહીં, કેમ કે એટલો રાગ નથી એમને. સત્પુરુષને એટલો રાગ છે, રાગ કેવું જરા સારું ન લાગે આપણને, પણ એવી એમની એક ભૂમિકા છે કે કોઈ જીવ જિજ્ઞાસુ જીવ જોવે તો અડધી રાતે એને જવાબ દે કે ભાઈ તું મૂંઝાણો છો ને, કાંઈ વાંધો નહીં, જરાક આ રીતે તારું સમાધાન થાય એવું છે. શું તો અહીંયા એ રીતે એટલી અનુકૂળતા છે, એટલે એ વાતને મુખ્ય કરી કૃપાળુ દેવે. એટલે 270માં કીધું ને કે હે પરમાત્મા તારે ખોટું ન લગાડવું, અમે તારા કરતા સત્પુરુષને વધારે ભજીએ તો તારે ખોટો ન લગાડવો. શું કહે છે અહીંયા જુઓ, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજમાં પણ કાંઈ વિકટ નથી. જે જે તીર્થંકર દેવ અથવા જ્ઞાની પુરુષ જે કાંઈ કહેવા માગે છે એ સમજમાં પણ કાંઈ એટલું વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, એનું પોતાનું સ્વરૂપ સમજવાનું છે. ક્યાં વાત દીધી, માસ્ટર થી ક્યાં લગાડી એમને, જો ભાઈ મૂળમાં તો તારે તારું સ્વરૂપ જ સમજવાનું છે. જે કાંઈ તીર્થંકર દેવનું વજન છે એ તારું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ સમજવા માટેનું વજન છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પહેલી ગાથા પહેલું વચન જ એ નાખ્યું આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, પહેલું વચનામૃત એ નાખ્યું છે. શું હવે એમાં બાધક શું થાય છે કે આ કુટુંબ મારા, આ પિતા મારા, આ પુત્ર મારો, આ ફલાણો મારો, આ મારું, આ ઘર મારું, આ સંપત્તિ મારી, આ મારો, આ મારું, આ બસ આ એક જ બાધા છે, બીજી કાંઈ બાધા નથી. જ્યાં મારાપણું ન કરવું જોઈએ ત્યાં મારાપણું કરી ચૂક્યો છે એ મુકતો નથી, મુકતો નથી. એટલે આયા જે નિસ્વરૂપ છે એ પકડાતો નથી, અસ્તિત્વ ગ્રહણ નથી થતું. બસ ચોખ્ખી વાત આટલી છે, આખા પેરેગ્રાફનો સંક્ષેપ આ જગ્યાએ છે. શું ભાઈ આ કાંઈ વાત એવી અઘરી નથી કે ન થઈ શકે, એવી કોઈ અઘરી વાત છે નહીં. પોતાનું જ મૂળ સ્વરૂપ સમજવું છે કે આ કઈ આગળ જવાની જરૂર નથી. આત્માનું સ્વરૂપ કોઈ, પોતાનું આત્મ સ્વરૂપ કોઈ પુસ્તકમાં નથી કે ત્યાંથી એને મળી જાય. શું કે પોતાને છોડીને ક્યાંય નથી કે ગમે ત્યાં બહાર જાય માટે એને મળી જાય, એવું કઈ નથી. આત્મ સ્વરૂપ છે એ અંતરંગ, પોતાનું અંતરંગ મૂળ સ્વરૂપ છે અને એ જ સમજવાનું છે. આથી વધારે કોઈ લાંબી ચોડી વાત નથી. હવે એમાં બાધક શું છે, એ બાધક પણ પોતે ટાળવું રહે છે. સ્વરૂપ તો સહજ જ છે, કેમ કે ઉપયોગ લક્ષણે સદાય સ્ફુરિત છે આત્મા. કેવો છે ઉપયોગ લક્ષણે? સનાતન સ્ફુરિત છે. અને ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ છે, ભૂસી ન શકાય એવો. ઉલ્લંઘન ન કરી શકાય એવો. ખેર, જે વજ્ઞાન પણ ઉલ્લંઘન કરી જાય છે એ બીજી વાત છે, પણ ઉલ્લંઘન કરી ન શકાય એવો આ આત્મા છે, એને એટલું જ સમજવાનું છે, બીજું કઈ નથી. ડાકતો જે ઉભો છે એમ કે જાશે ક્યાં, નહીં સમજાય તો ક્યાંથી જાય, કે ન સમજાય કેમ, જરૂર સમજાય. અને એ જ્યાં પોતાનું સ્વરૂપ સમજે ત્યાં અનંત સંસારના પરિભ્રમણ નો નિવેડો આવી જાય. આવી વાત છે. એટલે એમ કે છે કે કઈ વિકટ નથી, એ વાત કોઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાય. બીજાની વાત તો ખંતાડે, ન ખબર પડે આપણને, ગુપ્ત વાત હોય તો ખબર ન પડે. આ તો પોતાના સ્વરૂપનું છે, પોતાના સ્વરૂપની વાત છે, એમાં કઈ ગોપી શકાય એવી કોઈ વાત છે નહીં. તેથી ન સમજવી બને એવી વાત નથી, કે ન સમજવી બને એવું નથી, અશક્ય નથી, જરા પણ અશક્ય નથી, વિકટ પણ નથી. અનંતકાળ કાયદો સમજાવી ના, આપણા જીવે અનંતકાળ કાયદો છતાં જ્ઞાનનું સહેલું કરીને આપે છે, મૂંઝામાં સરળ સુગમ કરીને બતાવે છે, મૂંઝામાં થઈ શકે એવું છે, અમે જો કર્યું છે તો પણ કરી શકે એવું છે. શું જેના વચન ના વિચાર યોગે સહજ માત્ર માં પ્રગટ થાય એવું આત્મ સ્વરૂપ છે. સત્પુરુષો ને નમસ્કાર કર્યા ને એ વાત લીધી છે. શું કહે છે, પોતે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, પોતે જ પોતાથી ગુપ્ત રહે એમ કેમ બને એમ કે છે. એવું તો બનવા યોગ્ય દેખાતો નથી, પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. શું સ્વપ્ન દિશામાં જેમ ન બનવા યોગ્ય એવું પણ પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. શું તે પણ કરીને વાત લીધી છે, સહેલું છે, સુગમ છે, વિકટ નથી, પણ શું કર્યું છે કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. કેમ કે જાગતામાં તો કોઈ પોતાનું મૃત્યુ જીવ જોવા માટે ઉભો રહી શકે, એ તો ક્યાંય યોગ્ય હોય, પોતાના પ્રારબ્ધને ભોગવવા, કર્મને ભોગવવા તો ક્યાંય નો ક્યાંય ઉપજી જાય છે. અહીં અંતિમ ક્રિયા થાય એ કાંઈ, કોઈ જે મરી ગયો એ કાંઈ તો જોવા રહી શકે નહીં, એને તો કાંઈ ખબર જ ન હોય, છતાં પણ સ્વપ્નમાં એ બધું દેખાય એને. કેવી વિચિત્ર વાત છે, સ્વપ્નમાં એને બધું દેખાય કે જો આમ થયું, આમ થયું, મારું આમ થયું, હું મરી ગયો, પછી મને આમ કર્યું, પછી મને આમ કર્યું, એને કોઈ આગળ ઉભો ઉભો બધું જોતો હોય ને એવી રીતે એને પ્રેક્ષકની જેમ બધું નાટક દેખાય, પણ એ બની શકે એવું નથી. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્ન રૂપ યોગે, જેવું એ સ્વપ્ન છે એવું જ આ સ્વપ્ન છે એમ કહે. જેને તું તારા મારા કરે છો એ સ્વપ્ન સિવાય બીજું કાંઈ નથી. એક સ્વપ્ન આવ્યું ને જેમ પૂરું થઈ ગયું, આત્મા કોરે કોરો રહી ગયો, એના જેવું થવાનું છે, બીજું કાંઈ થવાનું. તું આવ્યો, પાંચ પછી પચાસ વરા બધું ડળ્યું, પાછો એકલો એકલો આવ્યો ને એકલો જોઈ જવાનો, એક સ્વપ્ન પૂરું થઈ ગયું, એ ભવરૂપી આખું સ્વપ્ન પૂરું થઈ જશે. તેમ સ્વપ્ન દશારૂપ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. શું કરે છે, પોતાને સ્વપણે માને છે. ક્યાં સ્વપણે માને છે, બીજા પદાર્થોમાં પોતાપણું માને છે. આ પોતેર મણનો પણ છે, આ પણ બહુ મોટો છે, અહીંથી ખસવું બહુ મુશ્કેલ છે. આખી જિંદગી લઢી લઢીને મમત્વ કર્યું હોય છે મુકાય. એક બાળક જન્મે ત્યારથી એનામાં રસ લઈએ, જેનમાં પહેલાંથી તો રસ લઈએ કે આપણે ત્યાં હવે બાળક આટલા ટાઈમે આવશે, એ જન્મે ત્યારથી આ મારો આ મારો આ મારો આ મારો આ મારો એટલો રસ રસ મીઠાશ 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 લઈએ. અને એ સંસ્કાર અનાદિના પાછળ એના ચાલુ છે, એવા સંસ્કાર જીવના અનાદિના ચાલુ છે. અહીંયા પાછળ દ્રઢ કરે છે, ફરી ફરીને દ્રઢ. તિરેન્જમાં જાય તો તે જો પોતાના બાળકોને બચ્ચાને કેવી રીતે તકલીફ પણ એના બચ્ચાને હાચવે છે, શું એને ત્યાં દાણો લાવીને ખવડાવે. હં, કેમ કે સંસ્કાર છે આ મારા છે એવો એનો. અહીંયા થોડી બુદ્ધિ વધારે છે તો વધારે રસ લીએ છે, ત્યાં બુદ્ધિ થોડી છે એટલે ઓછો રસ લીએ છે. અહીંયા બુદ્ધિ વધારે છે એટલે વધારે રસ લઈએ છીએ. આમ સૂક્ષ્મ વધારે હોય અને દિશા ઉલટી હોય ત્યારે એનું પરિણામ પણ વધારે ખરાબ આવે, શું આ નિયમ છે એનો. બુદ્ધિવાળાનું જોખમ ખરું, જો સાચો રસ્તો ન પકડે તો ઉલટા રસ્તે જાય, પણ એક જ ઉલટો જાય, એવી જાય વાર, વધારે ઉલટો જતા વાર ન લાગે એવું છે. એવું અવધિ જ્ઞાન થાય છે ને દેવનારકીને, જે કુઅવધિ જ્ઞાન થાય છે તે વધારે વધારે આકરા ક્રમ બાંધે, કુઅવધિને લઈને વધારે વધારે આકરા ક્રમ બાંધે. કેમ કે જ્ઞાનનો ઉઘાડો હોય તો દિશા ખોટી, હા મિથ્યા દશા. એટલે એમ કે છે તીર્થંકર છોડાવવા માંગે તો છોડે નહીં. આ તો તીર્થંકરે ઉપદેશ દીધો છે એમ કીધું છે, અને ભાર દઈ દઈને કીધો છે, ફરી ફરીને કીધો છે, બહુ વજન આપીને કીધું છે, તો જીવ ન છોડે કે નહીં આ તો મારા છે. એ વાત આવે તો કે નહીં, એમાં એ તો મારા છે, એ જે મારા પણ ભાષે છે, પોતાપણું એમાં જે ભાષે છે એ જીવને ક્યાંય નું ક્યાંય લઈ જાય છે. દિશામૂળ રહેવા ઈચ્છે છે એમાં અંતઃકરણથી એમ પ્રમાણિકતાથી એને છૂટવું નથી. અભિપ્રાયની ભૂલ છે એમ કે મારે આત્મકલ્યાણ કરવું છે પણ મારી રીતે અમુક રીતે. તમે એમ કહો કે ભાઈ આ અહીંયા મમત્વ છોડી દો, આ મમત્વ નહીં છોડો તમે, પરિવારનો દાખલો અહીંયા આવે છે અત્યારે, અહીંયા પરિવારનો દાખલો લેશે તો કે પરિવારનું મમત્વ છોડી દો, તો કે એ રાખીને કર ન થઈ શકે, એમાં શું ખોટું છે? મારો દીકરો છે તો મને એના ઉપર પ્રીતિ ન હોય કાંઈ, મારો દીકરો છે તો મને એના ઉપર પ્રીતિ ન થાય, મારા મા બાપ છે તો મને એના ઉપર પ્રીતિ ન થાય, સ્વાભાવિક છે. થાય એ તમે શું કરવા છોડાવો છો? એ રાખીને કરો ને, તમે રાખીને ન થઈ શકે એમાં શું વાંધો આવી ગયો? તો ભાઈ તે જે ત્યાં મારા પણ થાપ્યું એ તને તારા આત્મામાં મારા પણ નહીં થાપવા દે, કેમ કે બે જગ્યા એક સ્વ છે ને એક પર છે, સ્વ પર પ્રતિપક્ષમાં છે. અહીંયા પણ સ્વપણું રાખવું છે, પરમાં પણ સ્વપણું રાખવું છે, અને સ્વમાં સ્વપણું કરવું છે, થઈ નહીં શકે. કરવું હોય તો પણ થઈ નહીં શકે, પછી કરવું છે કરવું છે, બધું ખોટું છે, અને ખરેખર કરવું નથી એમ છે. શું કે છે કે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યુગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, એ જ માન્યતા તે સંસાર છે, એ આ માન્યતા જ સંસાર છે, એટલે જીવને સંસરણ કરાવે છે, સ્વરૂપમાં આવવા દેતી નથી. એ જ અજ્ઞાન છે, તે જ અજ્ઞાન છે, અને નરકાદી ગતિનો હેતુ પણ એ છે, નરકમાં જવાનું, અધોગતિમાં જવાનું પણ આ જ કારણ છે. પણ આમાં અપરાધ શું મોટો કર્યો? ખાલી કુટુંબ પરિવારને પોતાપણે જોયા, બીજું કાંઈ નથી કર્યું, પોતાપણે જોયા કે આ ભાઈ આ મારા છે, એમાં શું અપરાધ થયો? તો કે તારું અસ્તિત્વ ગુમાવ્યું, તે શું કર્યું, શું થયું? તારું અસ્તિત્વ ગુમાવ્યું, પરમા અસ્તિત્વ સ્થાપતા નિજ અસ્તિત્વને ખોયું. આ જે અજ્ઞાન છે, મિથ્યા છે, એ 18 પાપ સ્થાન થી મોટું પાપ છે એ વાત સમજાવી તો મૂકીએ કે નહીં તો ના મૂકી શકે, નહીં તો નાના મોટા પાપ ને મુખ્ય કરે અને આ એમને હાજર રાખે. જીવ ધર્મના ક્ષેત્રમાં એ ભૂલ કરે છે, બીજા નાના મોટા પાપને મુખ્ય કરે અને આ જ્ઞાન મિથ્યાત્મના પાપને એમને ઇન્ટેક રાખે, એના ઉપર ધ્યાન નથી જતો. જે તીર્થંકર દેવે જેના ઉપર વજન લીધું છે એના ઉપર પોતાનું વજન નથી, બીજે વજન જાય છે. વેટેજ ફર્યું કે આખો માર્ગ ફરી ગયો, વિશેષ વાત છે.